میرے پاس گاڑی ہے بتا کہ ہم کا سوچ ہے کہ وہ سبا ادھکار اپنے کے سدھار مانو ادھکار
میرا مائک کا
ہمارے بھگوان کی وہ گاتا ہمارا گمبھیر بھاؤ نے سدھاکار آچار بھگوان پدم بن سارا جیون گیا تھے جنگل میں رہتا تھا جان میں مگن تھا نیچے کے آنند بھوجن کرنا رہتا ایوا سنت پرماتما ہمارا مکم مکرن جڑے ہے چیتن نو آنند نو رس چڑے ہے ہمارا بھاؤ میں رس چڑے ہے بھاؤ نو جان تھے یہ جان پورک نا شبدوں نکلے ہے انوبھو پورک کی آواڑی ہے یہ سنتو کرے کہ آ ٹیکا
એ તો જ્ઞેય માં જાય છે
કોઈ નહીં માંડાય છે. એ પણ પરમેશ્વરની ઉપાધે પણ નથી ને હે પણ નથી, એ તો નહીં માંડાય છે. હવે હે સુખને ઉપાધે શું એના સ્વરૂપનું આ પ્રસંગ છે. તો પ્રથમ હે તત્વનું સ્વરૂપ બતાવે છે, જે છોડવાયું છે, જે પ્રત્યાખ્યાન કરવાયું છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. કઈ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનના આલોચના તમારા ધર્મમાં છે કે નહીં, કે આત્માના ધર્મમાં છે? ધર્મની કલ્પનામાં ધર્મ રહેતો નથી, આત્માના અનુભવમાં ધર્મ રહે છે. ધર્મ ક્યાં રહેતો હશે? મંદિરમાં ધર્મ છે, મંદિરમાં ધર્મ નથી ભાઈ. ધર્મ ધર્મીને આશરે, ધર્મ એટલે સમ્યક જ્ઞાન, ચારિત્રનામ, નિશ્ચય મોક્ષ માર્ગના વિતરાગી પરિણામ, જે પરિણામ પ્રગટ થતા આત્માને આત્મિક અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, પોતાને ખબર પડે, એને ધર્મના પરિણામ કહેવામાં આવે. હવે એમાં જે હેય તત્વનું પહેલા સ્વરૂપ બતાવે છે, એક કે જે હેય તત્વ છે તે ઉપાદે થઈ ગયું છે, એટલે પ્રથમ હેય તત્વનું જ્ઞાન કરાવે છે. પર્યાય માત્ર એ છે અને શુદ્ધ આત્મા માત્ર એક ઉપાધિ છે. એક ઉપાધિ છે અને સાત પ્રકારના પરિણામ હે છે. હે એટલે એક ખરેખર આત્મા નથી, એને આત્મા માનવો તે વિખ્યાત છે. એનું સ્વરૂપ બતાવતા જીવ આદિ સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાધિ નથી. શું કહ્યું? જીવ એટલે કે જીવના જે પરિણામ પ્રકારના પ્રાણ જે છે, અજીવનો વિકલ્પ અજીવ હોવાથી હે છે, અને આ સ્વ સંપર્ક જરા બંધ અને મોક્ષ કર્મકૃત ભાવ હોવાથી હે છે, અનિત્ય હોવાથી હે છે, એ આશ્રય કરવાયો નથી, એમાં આત્મબુદ્ધિ કરવાયો નથી. જાણવાયો છે પણ આત્માને જાણ્યા પછી જાણવાયો છે. આત્માને જાણ્યા વિના એને જાણવા જાય નવ તત્વને, તો નવ તત્વનું શ્રદ્ધાન વિખ્યાત છે. આત્માને જાણ્યા પછી નવતત્વને જાણે તો તેને વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર શ્રદ્ધાન કહેવામાં આવે છે. એ જીવાદી તત્વો એનો સમૂહ જીવ અજીવ આશ્રવ સંવર જેવા બંધને મોક્ષ એવો ક્રમ સમયસારમાં છે. તત્વાર સૂત્રમાં એવો ક્રમ છે, જીવ અજીવ આશ્રવ બંધ સંવર જાણે મોક્ષ. આશ્રવ પૂર્વક બંધ થાય છે એમ તત્વાર સૂત્રમાં આવ્યું, સમયસારમાં એમ આવ્યું કે આશ્રવ નામ નિરોધ પૂર્વક સંવર થાય છે. ઉમાં સંસારની સિદ્ધિ થાય છે અને આમાં મોક્ષની સિદ્ધિ થાય છે. આશ્રવ પછી સંવર આવે છે, આશ્રવ પછી બંધ આવતો નથી. આશ્રવ પૂર્વક બંધની લાઈન ખોટી છે, આશ્રવના નિરોધ પૂર્વક સંવર થાય છે, લાઈન સાચી છે. આ એક પ્રશ્ન 20 વર્ષ પહેલા ઇન્દોરમાં નાથુરામ નાથુલાલ દાસી છે આપણા પ્રતિષ્ઠા કરાવવા હતા મંદિરના, એમને પ્રશ્ન પૂછ્યો 20 વર્ષ પહેલા કે તત્વાર સૂત્રમાં આમ આવે છે, સમીસારમાં આમ આવે છે, એનું કારણ શું? એને આ ખુલાસો કર્યો ભાઈ, આ સમયસાર જે ભણે છે ભાવથી એને આશ્રમના અભાવપૂર્વક સંવર્ત થાય છે, એને આશ્રમ પૂર્વક હવે પણ થતો નથી એવી અંદરમાં ઊંડી લાઈન રહેલી છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે, પ્રભુ સાંભળ, અમે તારા સ્વરૂપની જ વાત કરવા માંગીએ છીએ. અમે વી કથાની તો અહીંયા સખત મનાય છે. અહીંના પ્રમુખ હસમુખભાઈ છે ને, બોર્ડ બેંક છે બાપ, કે વી કથાની સખત મનાય છે. વિતરાગની ગાદી ઉપર બેસીને વાંચનાર વિતરાગ ભાવની વાત કરવી જોઈએ. બીજી આડી ઓળી વાત આ ગાદી ઉપર ન હો. એ છે પ્રભુ, આ તારા ઘરની વાત છે, વી કથા નથી, સ્વકથા છે. આવો પ્રાણભાઈ, આવો દે જરા. અરે પ્રભુ, એક વખત હું તારા શુદ્ધાત્માને જાણતો ખરો, બધું જાણ્યું, અનંત અનંત કાળ વીતો, પણ એક શુદ્ધાત્માને જાણ્યા વિના એ અનંત કાળથી રખડે છે. આ સાતનો સમૂહ ખરેખર પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. જીવના પરિણામ પરદ્રવ્ય છે, જીવ સ્વદ્રવ્ય છે અને જીવના પરિણામ પરદ્રવ્ય છે. અધ્યાત્મની રસિક વાત છે. આ જગતના પદાર્થો પરદ્રવ્ય છે એ તો અન્ય મતી પણ કહે. એ સંતો કઈ વિશેષ કહે છે કે જગતને એ વાતની ખબર નથી કે પરાશ્રિત પરિણામ અને સ્વાશ્રિત પરિણામ, પરિણામ થાય તો બે પ્રકારના થાય. સ્વાશ્રિત પરિણામ સંવર્ધ જ્યારે મોક્ષના પરિણામ થાય અને પરાશ્રય પરિણામ થાય તો આત્મભંગ થાય, ગુણપાપ એમાં આવી ગયું. ગુણપાપના પરિણામ એમાં ગર્ભિત સમાઈ ગયા. કહે છે કે એ પરિણામો જે છે તે પરદ્રવ્ય છે અને એમાં રહેલો જે શુદ્ધાત્મા અનોય રૂપ રહેલો છે, ધ્રુવ પરમાત્મા, એ પર્યાયોની મધ્યમાં રહેલો ભગવાન આત્મા છે, પર્યાયોથી બહાર નથી. સર્વ અવસ્થાને વિશે જ્ઞાનો સદા એ અવસ્થામાં અવસ્થાઈ રહેલો છે. એ આત્માના પરિણામમાં અપરિણામી નિષ્ક્રિય પરમાત્મા વિરાજમાન છે. એ પરિણામ છે, જીવના પરિણામ કહો, પણ તે જીવ નથી. જીવના પરિણામ કહો તો કહો, પણ તે જીવ નથી. એને જીવ પણે આત્મા પણે શ્રદ્ધા જ્ઞાનમાં રાખવું તેને પરમાત્મા મિથ્યા મિથ્યા જ્ઞાન કહે. એ સાત તત્વોનો જે સમૂહ છે, સમૂહ કયો ને, એક કરતા વધારે પરિણામ હોય તો તેને સમૂહ કહેવામાં આવે છે. એ સાત પ્રકારના જે પરિણામ સર્વજ્ઞ ભગવાને કહેલા અને જીવની અવસ્થામાં થાય છે, જીવમાં નહીં. આ સાત પ્રકારના પરિણામ જીવમાં થતા નથી, જીવની અવસ્થામાં થાય છે, જીવની પર્યાયમાં થાય છે. જીવના પરિણામના નામ છે, જીવની હાલત છે, જીવની હાલત છે, પણ તે જીવ ભાઈ આ થોડું ઊંચું ઉતરવું પડશે. હો, આ જીવના પરિણામ કહો, પણ તે જીવ નથી. જયારે જીવ નથી, સ્વદ્રવ્ય નથી, તો કોણ છે કે પરદ્રવ્ય છે? સ્વદ્રવ્ય શુદ્ધાત્મા છે. સોનું એક છે, એના સાત પ્રકારના ઘાટ ક્યાં? તો સાત પ્રકારના જે ઘાટ થાય એ સોનાના પરિણામ કેવા? પણ એ સોનું માને તો ઘાટ નો તો નાશ થાય છે, તો સોના નો નાશ થવો જોઈએ, પણ સોના નો નાશ થતો નથી. એમાં ભગવાન આત્મા શુદ્ધ આત્મા છે, અંદર વિરાજમાન છે, ચૈતન્ય મૂર્તિ અંદર વિરાજમાન છે, ધ્રુવ તત્વ વિરાજમાન છે, નાયક તત્વ વિરાજમાન છે. તે એના પરિણામ થાય તો સાત પ્રકારના પરિણામ થાય છે, પણ એ પરિણામ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. અને પરદ્રવ્ય હોવાને કારણે ઉપાદેય નથી. હવે ઉપાદેય નથી એમ તો ન લખતા, ખરેખર ઉપાદેય નથી એમ કેમ શબ્દ વાંચો? જીવના પ્રકારના પ્રાણ તે તો ખરેખર રહે છે, ઉપાદેય નથી. અજીવ નો વિકલ્પ પણ ખરેખર રહે છે, ઉપાદેય. અને આત્મનો ભગ પણ ખરેખર રહે છે, ઉપાદેય નથી. પણ એમાં સંવર્ણ મોક્ષના પરિણામ અંદરમાં આવે છે, એથી પ્રગટ કરવાની અપેક્ષા એ સંવર્ણિરાને મોક્ષ કોઈ જગ્યાએ ઉપાદેય કહેવામાં આવે છે. એ વ્યવહારની વચન છે. અભ્યાસ જોઈએ, થોડો અભ્યાસ જોઈએ કે ખરેખર ઉપાદેય નથી. શા માટે શબ્દમાં વિશેષણ લગાવ્યું? ખરેખર ઉપાદેય નથી એટલે એ આશ્રય કરવા યોગ નથી, એમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી. કેમ કે એ પરિણામ નાશમાન છે. જે પ્રગટ કરવા માટે સંવર્ણિરાની ઉપાદેય કર્યો હોય, પણ અહીંયા શુદ્ધાત્માનું અવલંબન લેવા માટે એ પરિણામ પણ કર્મકૃત હોવાથી, પરદ્રવ્ય હોવાથી ઉપાદેય નથી, આશ્રય કરવા યોગ નથી, આત્મબુદ્ધિ કરવા યોગ નથી. માટે ખરેખર તે ઉપાદેય નથી, આશ્રય કરવા યોગ નથી. ખરેખર ઉપાદેય નથી એમાં આટલું રહસ્ય છૂટવું રહી ગયું કે સંવર્ણિરાને મોક્ષને પ્રકાશમાં તો ઉપાદેય કયા છે એમ કોઈને અભ્યાસીને વિકલ્પ ઉઠે તો એનો પરિહાર આચાર્ય ભગવાન કરે છે કે એ ખરેખર પદ્રવ્ય છે, ઉપાદેય નથી, આશ્રય કરવા યોગ નથી, આત્મબુદ્ધિ કરવા યોગ નથી, નાશમાન ભાવ છે. નવરજરાને ભોગ પણ એક સમયવર્તી છે. ભગવાન આત્મા ત્રિકાળવર્તી છે અને પરિણામ સમયવર્તી છે. સમયવર્તી પરિણામને પરમાત્મા આત્મા કહેતા નથી, ત્રિકાવર્તી તત્વને પરમાત્મા સર્વજ્ઞ દેવ આત્મા કહે છે. એ હું છું, આ પરિણામ નાશમાન છે મારા ભાવ. પરિણામમાં મમતા કરીને બેઠો છે, પણ પરિણામ જીવના થતા નથી ને પોતે મફત તો દુઃખી થાય છે. ભર પદાર્થમાં મમતા કરીને દુઃખી થાય છે તો થોડ મીઠા દ્રષ્ટિ પાપી છે. બહુ પેટ ખરાબ થઈ ગયો ને ત્યારે વૈદ નેપાળવાળો રેટ આપે, એની પાછળ શું એની ભાવના છે? રોગ નીકળી જાય, બીજી કોઈ ભાવના નથી. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે અરે જીવના પરિણામ એમાંય મમતા કરવા યોગ નથી. તો જે દેહ ભિન્ન છે, કુટુંબ ભિન્ન છે, પૈસો ટકો એ ભિન્ન છે, મારા 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 મારા, તારા પરિણામ તારા થતા નથી, તો આ દેહ ઔદારિક શરીર એ તારો ક્યાંથી થાય? અને ઔદારિક શરીર જો આત્માનો ન થાય તો આ પંકજ શાંતિભાઈ નો ક્યાંથી થાય? આપણે ઘરના માણસ ની વાત કરીએ ને, એને ખોટું ન લાગે, બીજાનું નામ લઈ તો તમારું નામ લઈ. આ સમજવા જેવું તત્વ છે. પોતામાં જીવની અવસ્થા થાય છે, જીવના પરિણામ હોય, જીવ પરિણામી હોવાથી પરિણામ થાય છે, અપરિણામી હોવા છતાં એ પરિણામ સાપેક્ષથી પરિણામી છે અને પરિણામ થાય છે. એ પરિણામમાં મમતા છોડવાયું છે, એ પરિણામ મારા છે, એ મમતાથી જીવ દુઃખી થાય છે અને એ પરિણામ એના થતા નથી. કેમ કે સમય બનતી છે, ત્યાં મારા કે તો એ પરિણામ નો વ્યય થઈ ગયો. આ પરિણામ મારા, આ શુભ ભાવ ભગવાનની ભક્તિનો રાગ મને આવ્યો એ પરિણામ મારા એ મારા કેવા જાય કરતો પર્યાયનો નાશ થઈ જાય છે. નાશવાન તત્વ એ જીવના ન હોય, અવિનાશી તત્વ જીવનું હોય, ખરેખર ઉપાધિ નથી. આગળ સહર હવે આત્મા ઉપાધિ છે એનું બતાવ્યું છે. આ સાથે તત્વ પર્યાય હોવાથી તે ખરેખર ઉપાધિ નથી. ઉપાધિ નથી એટલે હે છે, હે દ્વેષ વાચક શબ્દ નથી, ઉપેક્ષા વાચક શબ્દ છે. એ પરિણામ મારા પરિણામ છે, પણ પરિણામ મારા હવે પરિણામ મારા નથી તો મારું શું છે એ બતાવે છે. મારો તો એ શુદ્ધ આત્મા છે. આ જગતને પરમ સત્ય કાન ઉપર આવ્યું નહીં, અને માંડ માંડ એ આવ્યું કે છે કે આ આત્મા ઉપાધે છે શુદ્ધાત્મા. તો કોને ઉપાધે છે અને કયો આત્મા ઉપાધે છે બે ભેદમાં ખોલે છે. શુદ્ધ આત્મા ઉપાધે છે એટલે ગ્રાહ્ય છે, એટલે એમાં લક્ષ કરવાયું છે, દ્રષ્ટિ એમાં દેવાયું છે, એમાં દ્રષ્ટિ પડતા આત્માનો અનુભવ થાય છે. એવો જે શુદ્ધાત્મા એ ઉપાધે છે, પણ કોને ઉપાધે છે અને જેને ઉપાધે છે એ આત્માનું સ્વરૂપ કેવું જાણે છે, બે વાત આમાં કહેતા. અંતરાત્મા થયા મુનિરાજ, મુનિરાજ પોતાથી વાત કરે છે. બહિરાત્મ દશા ગઈ, મિથ્યા પરિણામ થયા, અંતરાત્મા થયા. અંતરાત્મામાં પણ જગન્યથી થોડો આગળ મધ્યમ કોટીના છઠ્ઠા સાતમા પુરુષાને અંતરાત્મા થયા એવા મુનિરાજ સહજ વૈરાગ્યથી મેલના શિખર નો જે શિખામણી છે આ મુનિરાજના વિશેષણ છે. મુનિ કોને કહેવા, સાધુ કોને કહેવા, એ પોતે પોતાથી વાત કરીને બીજાને સમજા કરે છે કે સહજ વૈરાગ્યને વર્તે છે દશામાં, વિતરાગ થયા નથી, બારનું પુસ્તા નથી, આવ્યું નથી. વૈરાગ રાગ પ્રત્યે પણ જેને રાગ નથી તેને વૈરાગ કહેવામાં, પરિણામ છે પણ પરિણામ પ્રત્યે મમતા નથી તેને વૈરાગ કરતા કહેવામાં આવે છે. સમ્યક દર્શન પ્રગટ થયું છે પણ સમ્યક દર્શન પ્રત્યે આ ઉપેક્ષા વર્તે છે. સમ્યક દર્શનમાં આત્મબુદ્ધિ થતી નથી. સમ્યક દર્શન સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનો વિષય શુદ્ધાત્મા છે, એમાં આત્મબુદ્ધિ છે અને સમ્યક દર્શન પ્રગટ થયા છે એના પછી ઉદાસ છે. એ પરિણામમાં મમતા નથી. અકેન્દ્રિય આનંદ પ્રગટ થઈ ગયો, ત્રણ કષાયનો જેને અભાવ થઈ ગયો. આનંદ વર્તે છે પણ આનંદમાં મમતા નથી. કેમ કે એક સમયની આનંદની પર્યાય એ જીવ તત્વ નથી, જીવના પરિણામ છે પણ જીવ નથી. જીવ એનાથી ભેદ છે, દ્રષ્ટિમાં આવી ગયો છે. દ્રષ્ટિમાં જીવ તત્વ રહે છે એટલે પરિણામનું જ્ઞાન થાય છે, પણ પરિણામ છે તે જીવ છે એવી ખોટી બુદ્ધિ બિલકુલ થતી સહજ વૈરાગ રૂપી મહેલના શિખરનો જે શિખામણી ટોચ લગ્ન થાય ને ગુરુ પાઘરી બાંધે ને એના ઉપર થોકવું હોય ને એના હીરો લગાવે, હીરો ખોટા સાચા એના તો ક્યાં છે, એ છે કલગી ઉપર ટોચનું રતન, એ છે શિખરનો જે શિખામણી છે નીચે છે, ટોચ ઉપરનું રત્ન ચૂડામણી કલગીનું રત્ન નીચે ફૂટોટમાં છે. નિયમ સાર શાસ્ત્ર તો ઘણા જ બધાની પાસે હશે. ઉઘાડીને વાંચીએ, થોડા વાંચ્યા. ભગવાન થવાના શાસ્ત્રો પડ્યા ઘરમાં અને એનો અધ્યયન ન કરે, એ છે શિખરનો જે શિખામણી છે. આ મુનિરાજ પોતે કહે છે કે અમને આત્મા ઉપાધિ છે, અમને બીજું કઈ ઉપાધિ આ જગતમાં નથી. અમારો પરમાત્મા અમને આશ્રય શરણભૂત છે, બીજું આ જગતમાં અમને કોઈ શરણ નથી. અમને એક દેખાય છે પ્રગતિ જે પરાણભૂત છે. આ પરિણામો છે સાત પ્રકારના, કયા? એ પરદ્રવ્ય છે, આ ઘડિયાળ પરદ્રવ્ય નહીં. ઘડિયાળને તો કુંભાર પણ પરદ્રવ્ય કે, પણ સમ્ય દર્શન ની પર્યાય પરદ્રવ્ય છે એમ કોણ કે? સમ્ય દ્રષ્ટિ કહી શકે? બીજા ટકા આ ચાર તત્વો નો સમૂહ જે છે એ પરદ્રવ્યથી હું પરાણમુખ છું, સ્વને સન્મુખ છું, ભેદથી પરાણમુખ છું અને અભેદની સન્મુખ છું. મારી દ્રષ્ટિ અભેદને છોડતી નથી, ભેદનું જ્ઞાન થવા છતાં ભેદ ઉપર મારી દ્રષ્ટિ જતી નથી. ભેદનું જ્ઞાન હોવા છતાં ભેદનું જ્ઞાન નથી, પણ અભેદનું જ્ઞાન થાય છે. અથર્ચિત ભેદનું જ્ઞાન થવા છતાં અમને તો અભેદનું જ્ઞાન વર્તે છે. અભેદના જ્ઞાનમાં પુરુષાર્થ છે, ભેદના જ્ઞાનમાં પુરુષાર્થ નથી, એ તો સહજ જણાય જાય. અભેદને જાણવો એ પુરુષાર્થ છે. અભેદ એટલે શુદ્ધાત્મા, અભેદ એટલે અનંત ગુણનો પિંડ, અનિત પરમાત્મ દ્રવ્ય શુદ્ધાત્મા, એને જાણવો એ પુરુષાર્થ છે. કરો સત્ય પુરુષાર્થ, પરિણામને જાણવામાં પુરુષાર્થ નથી, એ તો વગર પુરુષાર્થ એ સર જણાઈ જાય છે. કેવળી ભગવાનને લોકાલોક વગર પુરુષાર્થ એ જણાઈ જાય છે. લોકાલોકને જાણવાનો પુરુષાર્થ કેવળી અમારા પરમાત્મા કરતા નથી. અરે અનંત ગુણની અનંત પર્યાય એને જાણવાની જ્યાં આકાંક્ષા છૂટી ગઈ, કેમ કે પરિણામ પરદ્રવ્ય છે, પરદ્રવ્યને જાણતા શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. સૂક્ષ્મ વાત છે, જણાઈ જાય એક વાત અને એને જાણવાની રૂચિ બીજી વાત. પરદ્રવ્યથી પરાણમુખ એટલે પરિણામથી પરાણમુખ, પરિણામના જે ભેદો ઉત્પાદે 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 થયા કરે છે ને, એનાથી અમારી દ્રષ્ટિ પરાણમુખ થઈ ગઈ છે, વિમુખ છે. અને ભગવાન આત્મા ગુરુ તત્વ એની સન્મુખ અમારી દ્રષ્ટિ પડી છે. અમને તો ગુરુ પરમાત્મા દેખાય છે સમયે સમયે, પરિણામ દેખાવા છતાં દેખાતા નથી, જણાવા છતાં જણાતા નથી. પરિણામ જણાવા છતાં જણાતા નથી અને ભગવાન આત્મા જાણતો થકો જણાયા કરે છે.
જાણતો થકો જણાયા
જણાયા કરે છે અને પરિણામ જણાવા છતાં એ જણાતા નથી. કેમ? પરદ્રવ્ય છે, પરદ્રવ્યથી પરાણમુખ દ્રષ્ટિ કેવી છે મુનિરાજ. અરે સાધુ થયો તો સિદ્ધ થયો, હાલતા ચાલતા એ તો સિદ્ધ પરમાત્મા છે. આઠ વર્ષનો બાળક દીક્ષા લીધી છે, હાથમાં નાની પીછી ને નાનું કમંડર આમ ભાયલા આવતા હોય મુનિરાજ. આઠ વર્ષના લગ્ન દિગંબર મુનિ, એ દશા કોઈ અલૌકિક છે. એ છે કે મુનિરાજ પોતે પોતાની વાત કરે છે કે અમે આ પરિણામ જે પ્રગટ ઉત્પાદે ખ્યાલ કરે છે, સમયવર્તી પરિણામ, સમયવર્તી પરિણામથી અમારી દ્રષ્ટિ પરાંગત થઈ, અમારી દ્રષ્ટિનો વિષય બનતો નથી અને અમારા જ્ઞાનમાં શુદ્ધ નયનો વિષય જે શુદ્ધાત્મા બન્યો છે, હવે શુદ્ધ નયનો વિષય એ પરદ્રવ્ય બનતો નથી. જે મુનિરાજ પોતે વાત કરે છે કે પરિણામથી પરાણુક, ભેદથી પરાણુક અમે થઈ ગયા, અનિત્ય નાશવાન જે પરિણામ, એમાંથી અમારી દ્રષ્ટિ પાછી ફરી ગઈ છે અને અમારા શુદ્ધાત્મામાં જાણી ગયા છે. એવી પરાણુક છે, આ સવિકલ દશામાંથી છે. દેવિકલ જ્ઞાનમાં તો પરાણુક કે સન્મુખ એ પ્રશ્ન રહેતો. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર જેને પરિગ્રહ છે, પરિગ્રહ એટલે સંયોગ છે, પરિગ્રહ એટલે મૂર્છા નથી દેહમાં, એને પાંચ ઇન્દ્રિયનો ફેલાવ અટકી ગયો છે. પાંચ પ્રકારની ઇન્દ્રિયના ઉગાડ દ્વારા અમે પરદ્રવ્યને જાણતા નથી, ફેલાવ અટકી ગયો છે. અને ઇન્દ્રિય જ્ઞાન ને દ્રવ્ય ઇન્દ્રિયથી ભિન્ન એવો પરમાત્મા ઇન્દ્રિય જ્ઞાનમય આત્મા દ્રષ્ટિમાં આવ્યો છે, એટલે પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહીત તે માત્ર જેને પરિગ્રહ એટલે સંયોગ જે રહી ગયો છે, જ્યાં સુધી જીર્ણ દશા ન થાય ત્યાં સુધી દેહનો સંયોગ છે. પણ દેહ દ્રષ્ટિ ગઈ, દેહ રહ્યો પણ દેહ દ્રષ્ટિ ગઈ છે, દેહમાં દ્રષ્ટિ નથી. જે પરમ જીન યોગીશ્વર છે મુનિરાજ, પોતે યોગી શબ્દ લગતા આગળ જીની યોગીશ્વર, યોગીશ્વરનું પાછું વિશેષણ લગાવ્યું પરમ જીન યોગીશ્વર, પરમ જીન યોગી અને એમાં યોગીમાં પણ ઈશ્વર, સામાન્ય જીવને ખ્યાલ ના આવે કે શું આ મુનિરાજની શું સ્થિતિ હોય. જે પરમ જીન જીનેટી વિતરા દશા છે, જેને મોહ જીતો છે તેને જીન કહેવામાં આવે છે. મોહનું અસ્તિત્વ ક્યાંય અમને દેખાતું નથી. પરમ દીન યોગીમાં પણ ઈશ્વર સામર્થવાન છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષણ બુદ્ધિ છે પૂરું પરદ્રવ્યથી પરાણમુખ છે અને સ્વદ્રવ્યની સન્મુખ છે. સ્વદ્રવ્યમાં એટલે શુદ્ધ આત્મ તત્વમાં, એટલે જ્ઞાયક તત્વમાં, એટલે શુદ્ધ ચિદ્રુ ભગવાન આત્મામાં જેની એટલે મારી તીક્ષણ બુદ્ધિ છે. તીક્ષણ બુદ્ધિ છે એટલે શુદ્ધ ઉપયોગ દ્વારા શુદ્ધાત્મા મારી દ્રષ્ટિમાં આવી ગયો છે. શુદ્ધ ઉપયોગ એ સૂક્ષ્મ છે, શુભ ઉપયોગ એ સ્થૂળ છે. શુભ ઉપયોગમાં આત્મા જણાતો નથી અને શુદ્ધ ઉપયોગમાં જણાય છે, માટે અમારી બુદ્ધિ તીક્ષણ થઈ ગઈ છે. શિક્ષણ શિક્ષણ ધાર વાળો પદાર્થ તો એ કાપે લાકડા વગેરેને, એમ અમારી બુદ્ધિ તીક્ષણ થઈ ગઈ, સૂક્ષ્મ થઈ ગઈ છે. અમારા જ્ઞાનમાંથી અમારા જ્ઞાન ઉપયોગમાં રાગ નથી, તેમ અમારા જ્ઞાન ઉપયોગમાં રાગ જણાતો પણ નથી. અરે અમારા જ્ઞાન ઉપયોગમાં ઉપયોગ જણાતો નથી પણ નાયક જણાય છે. પરાણુક છે ને, ઉપયોગથી પણ પરાણુક છે અને ઉપયોગની સરૂપ છે. પહેલો ઉપયોગ પર્યાય છે એનાથી વિમુખ છે અને બીજો ઉપયોગ નાયક તત્વથી સન્મુખ છે. સ્વદ્રવ્યમાં જેની બુદ્ધિ તીક્ષણ છે એવા આત્માને એવા સાધક ધર્માત્માને, જે પરમાત્મા થવાના છે એવા ધર્માત્માને એકાદ બે ભાવ માન બાકી લાગે, અહીંથી નીકળીને સ્વર્ગમાં વધાયેલા છે. જેમ ગુરુદેવ અત્યારે સ્વર્ગમાં વિરાજમાન છે, આ મુનિરાજ અરે લોકાંતિક દેવમાં ગયા હોય તો એકાદ અવતાર હોય છે, બીજો અવતાર તો ત્યાંથી નીકળીને સીધા મુનિ થઈને તીર્થંકર થશે. આ પોતે લખે છે કે અમે તીર્થંકર થવાના છીએ, હો પોતાના શબ્દો છે 212 નંબરના શ્લોકમાં. એમ ખબર પડી જતી છે તીર્થંકર થવાની. પંચમ કાળના મુનિ છે, અમે તીર્થંકર થવાના છીએ, ખબર પડતી હશે. એટલે તને ખબર નથી એટલે કોઈને ખબર ન હોય, એમ મને તને તારી ખબર નથી એ તો અમને ખબર છે, તને તારી ખબર નથી એ તો અમને ખબર છે, એટલે બીજાને કઈ ખબર ન પડે એમ કેમ કહેવા. વાત ઘીની છે, કઈ આરે આવવાનું નથી હતું ભાઈ. હા આ સત્તા બધા અહીંયા મળ્યા રહેશે પ્રમુખ બધા, અહીંના પ્રમુખ છે ને, સાચી વાત છે. એ નરમ માણસ છે એટલે કેવા કેવા, બહુ સત્તા પ્રિય હોય ને આકરો હોય ને, એનું નામ ન લેવા. મારું નામ લે છે સભામાં નરમ માણસ. શું કહે છે પ્રભુ સાંભળ, કે તીર્થંકર થવાની ખબર પોતાને પડતી હશે કે આ પડે છે, તને ખબર નથી પડતી તારી એટલે બીજાને કઈ ખબર ન પડે, એ ક્યાંથી ન્યાયની વાતો એ નથી. જો શુદ્ધ દ્રષ્ટિવન સમ્યક દ્રષ્ટિજીવ એમ સમજે છે કે પરમ મુનિને પક્ષમાં નિયમમાં સંયમમાં અને સચ્ચારિત્રમાં સદા આત્મા ઉર્ધ છે, સમ્યક દર્શનના ચારિત્રના પરિણામમાં પરિણામ ઉર્ધ નથી પણ દ્રવ્ય ઉર્ધ છે. એમ કે છે કે મુનિને તપમાં એટલે સ્વરૂપમાં પ્રતપર લીનતા નિયમમાં સંયમમાં અને સચ્ચારિત્રમાં સદા ત્રણેકા હંમેશા આત્મા ઉર્ધ રહે છે, પરિણામ મુખ્ય થતા નથી, દ્રવ્ય મુખ્ય રહ્યા કરે છે. દ્રવ્ય સ્વભાવ ઉર્ધ છે એટલે પરિણામ પ્રગટ થાય છે, પરિણામની ઉર્ધતા થાય તો પરિણામ રહેતા. અર્થાત દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મક દ્રવ્ય મુખ્ય રહે છે. તો એમ સિદ્ધ થયું કે રાગના નાશને લીધે અભિરામ એવા તે બહુ ભયહર 22 તીર્થાદિ નાથને આ સાક્ષાત સહજ સમતા ચોક્કસ છે. 22 તીર્થંકરને આ સમતા પ્રગટ થઈ ગઈ છે ચોક્કસ. પોતે લખ્યું 22 તીર્થાદિ નાથ, આમાં ત્રીજી ટીમાં છે 212 શ્લોકમાં. 22 તીર્થાદિનાથ, ભાવિના તીર્થંકર છે, ખબર પડી ગઈ. અને અનેક જ્ઞાનની સાકાર કોઈ અનિત્ય છે, જ્ઞાન ઉપર વિશ્વાસ આવવો મુશ્કેલ છે. ગુણને ગુણના ફળમાં વિશ્વાસ રાખીને બેઠેલો અજ્ઞાની જીવ એ જ્ઞાનની શું સાકાર છે એની કઈ ખબર નથી. ભાવિ તીર્થાદી નાથને આ સાક્ષાત સહજ સમતા સામ્ય ભાવ ચોક્કસ છે. નીચે લખે છે અભિરામ મનોહર સુંદર ભવ ભયના હરનારા એવા તે નહીં એમ લખે છે. આ ભાવિ તીર્થંકર એમ કે છે, ગુનિરાજ એમ કે છે. આમાં લખેલું છે એવું વાંચું છો, આમાં જે લખેલું છે ને એ વાંચું. આ ભાવિ અત્યારે તીર્થંકર નથી હું, અત્યારે તીર્થંકર અત્યારે હું નથી, ભવિષ્યમાં થવાનું છે. ભવિષ્યનું જ્ઞાન વર્તમાનમાં થાય છે, ભૂતનું જ્ઞાન વર્તમાનમાં થાય અને ભવિષ્યનું જ્ઞાન પણ વર્તમાનમાં થાય. ન થાય એમ નથી. આ ભવિષ્યનો વર્તમાન નથી, તે વર્તમાન પણ મુનિરાજ છે, પોતે પોતાની દશાની વાતો કરી. આ ભાવિ તીર્થ કરે રાગ નો નાક કર્યો હોવાથી આ મોહનો ક્ષય થઈ ગયો છે. મોહનું કયા ક્ષેત્રમાં મોહ છે અમને દેખાતો નથી. હોય તો દેખાય ને, હોય તો કથનથી જીવમાં ને હોય તો કથનથી પૂતગલમાં, પણ જ્યાં ન જ હોય ત્યાં એનું અસ્તિત્વ જ વિચારી દીધું. મોહ ક્ષય થઈ ગયો છે એવા ભાવિ તીર્થંકરે રાગ નો નાશ કર્યો હોવાથી તે મનોહર છે. આ શિકારકાર છે ને બહુ, એને મરતી એક એક ગાથા ઉપર સાત સાત આઠ આઠ નવ નવ તો કળછો ચડાવે છે. એક ગાથા પોતે કરે લખી કુલકુલાચાર્ય, એની ટીકા પોતે સંસ્કૃતમાં કરી, પણ ટીકાથી સંતોષ ન થાય તો એના ઉપર નવ કળશ ચડાવે. આ કળશ ઉપર કળશ, કળશ ઉપર કળશ. એ આચાર્ય ભગવાન કહે છે કે એવા અમને જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા અમને, એવા આત્માને, એવા ધર્માત્માને, એવા અંતરાત્માને આત્મા ખરેખર ઉપાધિ છે. સાધક ને એક શુદ્ધાત્મા ઉપાધિ છે, અજ્ઞાની ને કુંદ ને કુંદ નો ફળ ઉપાધિ છે, અને જ્ઞાની ધર્માત્મા ને એક શુદ્ધાત્મા ઉપાધિ છે. આત્મા ને આત્મા ઉપાધિ છે, આત્મા ને એટલે આત્મ સન્મુખ જેના પરિણામ થઈને નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે પરમે છે, એવા પરિણામી આત્માને અપરિણામી આત્મા ઉપાધિ છે. સક્રિય આત્માને નિષ્ક્રિય ધર્માત્મા ઉપાધિ છે. આત્માને સાધક આત્માને, આત્મા શુદ્ધાત્મા સામાન્ય આત્મા જેમાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ પ્રભુત્વ વિભુત્વ અનંત અનંત શક્તિએ વિરાજમાન અંદર પરમાત્મા છે, જે રાગ થી ભિન્ન રહેલો છે, પર્યાય માત્ર થી ભિન્ન અને અનંત ગુણ થી સહિત અને અનંત પર્યાય થી રહી, અનંત પર્યાય થી રહી અનંત ગુણ થી સહિત એવો જે એકત્વ એક ગુણ જેમાં છે એવો આત્મા, આત્માને ખરેખર ઉપાધિ છે. અહીં ખરેખર શબ્દ લખવો પડ્યો, પ્રગટ કરવાની અપેક્ષાએ મોક્ષ ઉપાધિ છે, આશ્રયની અપેક્ષાએ આત્મા ઉપાધિ છે. મોક્ષ સાધ્ય છે અને શુદ્ધાત્મા ધ્યેય છે, મોક્ષ ધ્યેય નથી. મોક્ષની પર્યાય સાધ્ય છે પણ ધ્યેય નથી. ધ્યેય તો શુદ્ધાત્મા એકલો છે, એ ઉપાધિ છે. હવે જે આત્મા ઉપાધિ છે એ આત્માને નાસ્તિથી શું એનું સ્વરૂપ અને અસ્થિથી શું સ્વરૂપ એમ અસ્થિ નાસ્તિ અનેકાન દ્વારા એક પદાર્થની સ્થિતિ કરે છે. જે અમને શુદ્ધાત્મા ઉપાધિ છે જેનું અવલંબન લઈ ગયા છીએ અમે નિરંતર, એક સમયનો પણ આંતરો પડતો નથી અવલંબન લીધા વિના, તેથી શુદ્ધિની વૃદ્ધિ આનંદની વૃદ્ધિ નિરંતર થયા કરે છે. દિવસમાં તો ઊંઘે જ નહીં અને રાત્રિના છેલ્લા પૂરે માત્ર પોણી સેકન્ડ જેને ઊંઘ આવે, એક સેકન્ડ ઊંઘ આવે તો મુનિ પધરેતું નથી. સેકન્ડ હો કલાકો ને કલાકો સુધી ઘોરે એ તો મુનિની વાત છે જ નહીં. અહીંયા કહે છે એવા આનંદના ભોજનમાં તરવળ છે કે એને પ્રમાદ ઉડી ગયો છે. આનંદના ભોજનમાં એવો તરવળ સાધક થઈ ગયો છે કે હું એની ઉડી કરી પ્રમાદ ભૂખ લાગી, ભૂખ તો લાગી હોય પણ ઓલા રાગ બેઠા હોય એટલે કોઈ 200-500 ની આવક થતી હોય, ભૂખ નથી લાગી, જા તારી મમ્મી ને કહી દેજે. જેમ એમાં એને પૈસાની રૂચિમાં ભૂખ ઉડી જાય છે, ભૂખ ઉડી જાય છે એમ આનંદ ની મસ્તીમાં ઊંઘ ઉડી જાય છે. ઊંઘ ને ઉડાડતા નથી પણ ઊંઘ આપતી નથી, જાગ્રત અવસ્થા વિશેષ વધી ગઈ છે. જાગૃત એટલે આ જાગવણ નહીં, આત્મામાં જાગૃતિ છે. વાતે વાતમાં ફેર મોટો છે. હવે શુદ્ધાત્મા ઉપાધિ છે એનું સ્વરૂપ બતાવતા કહે છે કે એ શુદ્ધાત્માનું સ્વરૂપ શું, કે જે અમને ઉપાધિ છે અને તમને પણ એ શુદ્ધાત્મા ઉપાધિ થાવ. અમને તો ઉપાધિ થઈ ચૂક્યો છે પણ તમને પણ આ શુદ્ધાત્મા ઉપાધિ થાવ. આશીર્વાદ કરીને વાત કરે છે કે અવદૈત આદિ ચાર ભાવાંતરો ને અગોચર હોવાથી રાગ દેશોના ભાવો જે છે, વિકૃત ભાવો જે છે, પરાશ્રિત, એ અવદૈત ભાવ છે. કર્મના ઉદયના લક્ષ્ય થતા ભાવને પરમાત્મા અવદૈત ભાવ કહે છે. અને કર્મના ઉત્સમ થી સાપેક્ષ થી જે ભાવ થાય તેને ઉત્સમ ભાવ કહે છે. કર્મના શોષણ થી થાય તેને શોષણ ભાવ કહે છે. અને કર્મના ક્ષયથી થતા ભાવને ક્ષાય ભાવ કહે છે. એમ ચાર પ્રકારના પરિણામો થાય છે ક્રમે ક્રમે. કહે છે કે અવદૈત આદિ ચાર જે પર્યાયના ભાવો છે એ ભાવાંતરો છે, અનેરા ભાવો છે, એ સ્વભાવ ભાવ નથી, નીચે ફૂટો છે. એ ભાવાંતરો ને એટલે અન્ય ભાવો, અનેરા ભાવ છે. શુદ્ધાત્માને છોડીને પારનામિક ભાવથી અનેરા ભાવ છે. પારનામિક ભાવ એ જીવનું લક્ષણ છે. આ ચાર ભાવો જીવનું લક્ષણ નથી. એ ચાર ભાવો ઉદગમની પ્રસિદ્ધિ કરે છે અને પારનામિક ભાવ આત્માની પ્રસિદ્ધિ કરે છે. અરે એ દ્રષ્ટિના વિષયનું લક્ષણ પણ કોઈ અલૌકિક જુદા પ્રકારનું હોય છે. અવદૈક આદિ ચાર ભાવાંતરોને નીચે છે. અન્ય ભાવો અવદૈક, ઔક્ષમિક, સૌક્ષમિક, ક્ષાયિક, એ ચાર ભાવો પરમ પારનામિક ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો અનેરા ભાવ કહ્યા છે. પરમ પારનામિક ભાવ જેનો એટલે આત્માનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ ચાર ભાવોને અગોચર છે. એ પરિણામ ઉપર લક્ષ કરતા એ શુદ્ધાત્માના દર્શન થતા નથી. પરિણામનું લક્ષ છોડે અને દ્રવ્યનું લક્ષ કરે ત્યારે શુદ્ધાત્માના દર્શન થાય. માટે તે ભાવાંતરોને અગોચર છે એટલે પર્યાયના લક્ષ્યે દ્રવ્ય જણાતું નથી પણ દ્રવ્યના લક્ષ્યે દ્રવ્ય જણાય છે, તેથી તેને ભાવાંતરો કહ્યા છે. એ ઉદય ભાવાંતરોને અગોચર હોવાથી કારણ પરમાત્મા. હવે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણ આદિ આ પ્રકારના કર્મ, ભાવ કર્મ એટલે રાજદેશોના ભાવો, અને લોક કર્મ એટલે શરીર, એની ઉપાધિથી એટલે એના સંયોગ અને વિયોગ એવા સંબંધથી એ ઉપાધિ છે. ઉપાધિથી શરીર વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. નાસ્તિ વાત કરે છે શું નથી આત્મામાં અને આત્મામાં શું છે, આત્મામાં શું નથી એની વાત કરે છે પેલા, પછી આત્મામાં શું છે એ વાત કરશે.